પારાયણ પ્રારંભ. એકમનો દિવસ આવ્યો ત્યાં તો ઠાકોરજીની મંગળા આરતી 3:30 વાગે થઈ. સૌ નાહી ધોઈ સેવા પૂજા કરી પરવારવા માંડ્યા. ભૂજથી સદગુરુ સ્વામી અક્ષર જીવનદાસજી આદિ સંતો મંડળે સહિત પ્રથમથી જ આવેલા, તેમજ બંને પુરાણીઓ પણ આવી પહોંચ્યા હતા, જેથી આગલે દિવસ વિશાળ મંદિરના ચોક વચ્ચે સુશોભિત મંડપ તૈયાર કરાવી વચ્ચે પાટ ઉપર ગાદી તકિયાએ સહિત કથા વાંચનાર પુરાણીની વ્યાસપીઠ તથા આગળ શ્રીજી મહારાજનું સિંહાસન બનાવેલ હતું. ચારે બાજુ કેળના સ્તંભ ને અડખે પડખે આંબા, લીંબુ, દાડમ, જામફળી આદિની ડાળખીઓની શોભા ને ફરતા ચાકળા, ચંદ્રવા બાંધી રેશમી સોનેરી ગાદી તકિયા બિછાવી રાખેલા હતા. તે પર શ્રીજી મહારાજની મૂર્તિ પધરાવી ધૂપ દીપ આદિ સામગ્રી તૈયાર કરી વર્ણી, વિપ્ર અને સંતોએ પૂજા કરવા માંડી. પ્રથમ અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા તેમના પુત્ર પૌત્રાદિકના કાંડા બાંધ્યા. પછી વેદ મંત્રો તથા શ્લોકો બોલી ઠાકોરજી તથા બંને પુરાણીની ચંદન પુષ્પાદિકે પૂજા કર્યા પછી થાળ જમાડી આરતી પ્રગટાવી. તે વખતે હજારો સંત હરિભક્તોની વચ્ચે ને શ્રીજી મહારાજની સન્મુખ આ અનાદિ મુક્તરાજ ધોળું ધોતિયું તથા ઘેરવાળું જાડું કેડિયું ને માથે મોટી પાઘડી તથા ખંભે ખેસે સહિત ઉભારી આરતી ઉતારવા લાગ્યા. તે સમયે અંતરિક્ષથી જાણે દેવ દુદુંબી વગાડતા હોય તેવા નાદ થતા હતા. મંદિર બહાર પણ ચોઘડિયા, શરણાઈ તથા ત્રાંસા વાગી રહ્યા હતા ને સંત હરિભક્તો જય જય શબ્દે આરતી બોલતા હતા. આ રીતે ધામધૂમથી વિધિ થયા પછી શાસ્ત્રી બાળ મુકુંદાનંદ સ્વામીએ મૂર્તિધારી મંગળાચરણ કર્યું. તે વખતે બાપાશ્રીએ હાથમાં ચંદનનું તાંસળું લઈ તેમની પૂજા કરી હાર પહેરાવ્યો. ત્યારે પુરાણીએ પણ આ મુક્તરાજને હેતે સહિત શ્લોક બોલતા ભાલમાં ચંદનનું લેપન કર્યું ને કુમકુમનો ચાંદલો કરી હાર પહેરાવ્યો. પછી કથા ચાલતી થઈ ત્યારે પોતે સંત હરિભક્તોને ભાલે ચંદન ચર્ચવા આવતા માથેથી પાઘડી ઉતારી ટૂંકું ધોતિયું બાંધ્યું ને કેડિયાની બાયું ચડાવી. તે જોઈ સૌ આનંદ પામવા લાગ્યા. પછી ઘણી વારે બધી સભામાં ચંદન ચર્ચી સભાની વચ્ચે નાખેલ ચાકડો તથા ગોદડાના ઉઠીંગણે આવી ખેસ ઓડી ધ્યાનયુક્ત બેઠા. કથા વાંચનાર બ્રહ્મચારી શાસ્ત્રી બાળ મુકુંદાનંદજીનો મધુર સ્વર ને લાવણ્યતા પણ એવી, તેમ મોટા મોટા સદગુરુઓ, સંતો અને હરિભક્તોની ભીડ મધ્યે શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિ સામે આ અનાદિ મુક્તરાજનું આસન, તેથી સૌ દર્શન કરતા ને કથા સાંભળતા તૃપ્ત જ થતા નહોતા. ત્યાં તો 9 વાગ્યા ને કથાની સમાપ્તિ થઈ. ત્યારે સંતો ઝીલણિયા કીર્તન બોલ્યા ને ખારેક, ટોપરા, સાકર, મગફળી આદિની સભામાં પ્રસાદી વહેંચાણી. પછી જમવાનો સાથ થયો એટલે ગામ બહાર વાડીમાં જમવાનું કરેલ ત્યાં સૌ જમવા ગયા. થોડીવાર પછી બાપાશ્રી મોટા મોટા હરિભક્તોએ સહિત માથે પાઘડી તથા ખંભે ખેસ રાખી પંક્તિમાં પધાર્યા. ત્યાં સૌને દર્શન દઈ મંદિરમાં આવ્યા. ત્યાં તો સંતની પંક્તિ થઈ હતી, તેથી પોતે દંડવત કરવા લાગ્યા. એ જોઈ ઘણા હરિભક્તો વાંસે દંડવત કરવા માંડ્યા. સંતો રાખો રાખો કહે ને આનંદ પામે. પછી થોડીવાર વચનામૃતની કથા થઈ. સૌએ જરા વિશ્રામ કર્યો. પાછા 2 વાગ્યા એટલે સંતો તથા હરિભક્તો વાડીએ નાહવા ચાલ્યા. ત્યારે આ મુક્તરાજ પણ ભેળા ગયા. ત્યાં પરસ્પર જળ ઉછાળી નહોતા ને રાજી થતા વાડીમાં થોડીવાર બેઠા ને માનસી પૂજા કરી. પછી સૌ મંદિરમાં આવ્યા. એ વખતે સમય થતાં ભુજના પુરાણી ધર્મજીવનદાસજીએ કથાનો આરંભ કર્યો. ત્યારે પણ પ્રથમની પેઠે બાપાશ્રીએ ઠાકોરજી તથા પુરાણીની પૂજા કરી. ત્યારે પુરાણીએ પણ શ્લોક બોલી આ મહામુક્તરાજના ભાલમાં ચંદન ચર્ચ્યું ને હાર પહેરાવ્યા. પછી કથા ચાલતી થઈ એટલે સવારની પેઠે પોતે સંત હરિભક્તોને ચંદન ચર્ચવા લાગ્યા. એ જોઈ મોટા પુત્ર કાનજીભાઈએ ચંદનનો વાટકો તેમના હાથમાંથી લઈ સૌની પૂજા કરવા માંડી. તેથી પોતે આસને આવીને બેઠા. કથા પ્રસંગે સદગુરુ સ્વામી વૃંદાવનદાસજી અથવા સ્વામી ઈશ્વરચરણદાસજી વાતો કરતા, તો કોઈ વાર સ્વામી અક્ષરજીવનદાસજી અથવા શાસ્ત્રી પુરાણી બાળ મુકુંદાનંદજી વાતો કરતા. તેથી સભામાં નાના મોટા સંત હરિભક્તો અત્યંત રાજી થતા ને નિત્ય નવી નવી લીલાઓ થતી તેમ નવા નવા કીર્તન બોલાતા. કથામાં પણ નવીન આખ્યાનો આવતા હોવાથી સર્વત્ર આનંદ વર્તી રહેતો. એ ઉપરાંત સંતોના આગ્રહથી સભામાં સવાર સાંજ આ અનાદિ મુક્તરાજ પણ મહારાજ તથા મોટાના મહિમાની વાતો કરતા.